ಬಿಂದುಸಂಯುಕ್ತಂ ನಿತ್ಯಂ ಧ್ಯಾಯಂತಿ ಯೋಗಿನಾ ಕಾಮದಂ ಮೋಕ್ಷದಂ ಚೈವ ಓಂಕಾರಾಯ ನಮೋ ನಮಃ. ಅರಿಹಂತೋ ಮಂಗಲಂ ನಿತ್ಯಂ ಸಿದ್ಧಾ ಜಗತಿ ಮಂಗಲಂ ಮಂಗಲಂ ಸಾಧವ ಸರ್ವೇ ಜೈನ ಧರ್ಮೋಸ್ತು ಮಂಗಲಂ. ಮಂಗಲಂ ದೇವ ಸರ್ವಜ್ಞಂ ನಿರ್ಗ್ರಂಥೋ ಗುರು ಮಂಗಲಂ ಮಂಗಲಂ ಜಿನಾಗ್ನಾ ಸಮತೀರ್ಥ ಜೈನ ಧರ್ಮೋಸ್ತು ಮಂಗಲಂ. ಮಂಗಲಂ ಭಗವಾನ್ ವೀರೋ ಮಂಗಲಂ ಗೌತಮ ಪ್ರಭು ಮಂಗಲಂ ಸ್ಥೂಲಿಭದ್ರಾದ್ಯಾ ಜೈನ ಧರ್ಮೋಸ್ತು ಮಂಗಲಂ. ಮಹಾದೇವ್ಯಾ ಕೋಕ್ಷಿರತ್ನಂ ಶಬ್ದಜೇತರವಾತ್ಮಜಂ ರಾಜಚಂದ್ರಮಹಂ ವಂದೇ ತತ್ವಲೋಚನದಾಯಕಂ ಪ್ರಭು ತತ್ವಲೋಚನದಾಯಕಂ.
ಶ್ರೀಮದ್ ರಾಜಚಂದ್ರ ಜ್ಞಾನ ಮಂದಿರ್ ರಾಜ್ಕೋಟ್, ರವಿವಾರ ತಾರೀಖ್ 29 ಮೇ 2011. ಶ್ರೀಮದ್ ರಾಜಚಂದ್ರ ವಚನಾಮೃತಜಿ ಕ್ರಮವಾರ್ ಪತ್ರ ಸ್ವಾಧ್ಯಾಯ ಪತ್ರಾಂಕ 577. ಮುಂಬೈ, ಚೈತ್ರ ಸುತ್ತೇರಸ್ 1951. ಹಾಲ್ ಜೋ ಕೋಯಿ ವೇದಾಂತ ಸಂಬಂಧಿ ಗ್ರಂಥೋ ವಾಚವಾ ಅಥವಾ ಶ್ರವಣ ಕರ್ವಾನು ಹೇತು ಹೋಯ್ ತೋ ತೇ ವಿಚಾರನೋ ವಿಶೇಷ ವಿಚಾರ ಥವಾ ಥೋಡೊ ವಖತ್ ಶ್ರೀ ಆಚಾರಾಂಗ್ ಸುಯಿಗಡಾಂಗ್ ತಥಾ ಉತ್ತರಾಧ್ಯಯನ ವಾಚವಾ ವಿಚಾರವಾನು ಬನೆ ತೋ ಕರ್ಷು. ವೇದಾಂತನಾ ಸಿದ್ಧಾಂತಮಾ ತಥಾ ಜಿನ್ನ ಆಗಮಾನ ಸಿದ್ಧಾಂತಮಾ ಜುದಾಪಣ ಛೆ તો પણ જીનના આગમ વિશેષ વિચારનું સ્થળ જાણી વેદાંતનું પૃથક્કરણ થવા તે આગમ વાંચવા વિચારવા યોગ્ય છે એ જ વિનંતી. મુનિશ્રીને પત્ર લખે છે અને જુદા જુદા દર્શનનો તુલનાત્મક અભ્યાસ થવા, જુદા જુદા દ્રષ્ટિકોણોથી સ્યાદવાદની દ્રષ્ટિથી તત્વને સમજવા, પરમ કૃપાળુ દેવે અગાઉ થોડા વેદાંત ગ્રંથોના વિચારણાની પણ સૂચના કરી હતી અને ત્યાર પછી હવે આ પત્રની અંદર એમણે એ વાત મૂકી છે કે વેદાંત સંબંધી ગ્રંથો વાંચવા અથવા શ્રવણ કરવાનું રહેતું હોય તો તે ગ્રંથોનો વિશેષ વિચાર થવા થોડો વખત આચારાંગ સુયગડાંગ અને ઉત્તરાધ્યયન વાંચવા વિચારવાનું બને તો કરશું. જૈન ગ્રંથો, આગમના ગ્રંથો, આચારાંગ સુયગડાંગ અને ઉત્તરાધ્યયન સ્પષ્ટ અહીંયા ઉલ્લેખ સાથે મુનિશ્રીને ભલામણ કરી છે. ઘણા લોકોની એવી માન્યતા છે કે કૃપાળુદેવ દિગંબર ગ્રંથની જ વાત કરતા હતા તો ભ્રમણામાંથી નીકળી જવું. વેદાંતના સિદ્ધાંતમાં તથા જીનના આગમના સિદ્ધાંતમાં જુદાપણો છે. કોઈ અપેક્ષાએ તત્વની, એમાં જુદાપણો છે. જે સિદ્ધાંતો વેદાંતની અંદર કહ્યા છે અથવા તો વેદાંત દર્શન જેના ઉપર આધારિત છે અને વેદાંતના આધારિત બાકીના 6 દર્શનો છે, સાંખ્ય છે, યોગ છે, વૈશેષિક છે, ન્યાય દર્શન છે, ઉત્તર મીમાંસા છે અને જૈમિની દર્શન છે, આ બધા વેદાંત ઉપર આધારિત છે, એનો પાયો વેદ છે. વેદાંત સિવાયના, વેદાંત ઇતર એવા દર્શનમાં જૈન દર્શન છે, બૌદ્ધ દર્શન છે અને ચાર્વાક દર્શન છે. મૂળભૂત વાતની અંદર તો એકમાં ઈશ્વરને સ્થાપિત કરી અને તત્વનું પ્રરૂપણ છે, નિરૂપણ છે, અને જૈનમાં આત્માને સ્થાપિત કરી અને તત્વનું નિરૂપણ છે. બુદ્ધમાં આત્માને સ્થાપિત કર્યો જ નથી અને તત્વનું નિરૂપણ છે. અને ચાર્વાકમાં આત્માના અસ્તિત્વને જ કલ્પિત માની અને તત્વનું નિરૂપણ કર્યું છે. દર્શનકારો, તત્વકારો, ચિંતકો એને જે જે કંઈ દ્રષ્ટિ લાધે એ વસ્તુ એમણે મૂકી છે. હવે લખે છે કે વેદાંતના સિદ્ધાંતનું અને આગમના સિદ્ધાંતો જુદા છે, અને તો પણ જિન્ના આગમ વિશેષ વિચારનું સ્થળ જાણી વેદાંતનું પૃથક્કરણ થવા તે આગમ વાંચવા વિચારવા યોગ્ય છે. જો વેદાંતનો અભ્યાસ હોય અને વેદાંતની અંદરની સિદ્ધાંતો સાથે ચાલતા હોય તો એનું પૃથક્કરણ કરો. પૃથક્કરણ કરવાથી વસ્તુનું સ્વરૂપ વિશેષ ને વિશેષ સ્પષ્ટ થતું જાય છે. એક વાત મોઘમમાં સમજવાની અને બીજી વાત એની વિગતવાર સમજવી, આ બેમાં ફરક પડે છે. જીવને બંધન કોનાથી છે એનું પૃથક્કરણ કરો અને માની લીધું કે ભગવાને મને બંધ કરી દીધો, વાત પૂરી થઈ ગઈ. જીવ કેમ છૂટે, એના પુરુષાર્થનું સ્વરૂપ શું, આત્માનું સ્વરૂપ શું, પરમાત્માનું સ્વરૂપ શું, કર્મનું સ્વરૂપ શું, અને જીવનું આ આવાગમન જન્મ મરણની પરંપરાનું કારણ શું, આ જુદી જુદી ગતિઓની રચનાનું કારણ શું, આ 84 લાખ યોની જીવોનું પૃથક્કરણ છે એનો આધાર શું છે, ગતિ આ ગતિના ભ્રમણ શા માટે છે, કેવી રીતે છે, ગતિ કોણ નક્કી કરે, પ્રારબ્ધનું ફળ કોણ આપે, કેવી રીતે નક્કી થતું હશે બધું, અગડમ બગડમ ચાલે છે કે બિલકુલ ચોક્કસ કોઈ વ્યવસ્થા છે, ક્યાંય ન્યાય અન્યાયની ભાન સાથે વ્યવસ્થા છે કે એવી કોઈ ચીજ નહીં, લક બાય ચાન્સ છે બધું, લોટરી સિસ્ટમ છે. તત્વજ્ઞાનની અંદર પૃથક્કરણ ન કરીએ અને માત્ર અંધ માન્યતાઓ, ગતાનુગતિક માન્યતાઓ એ જ રીતે કરવા જઈએ તો જીવ જે જ્ઞાન સ્વરૂપ છે એ મૂળ સ્વરૂપ થઈને ધર્મની આરાધના કરશે, કરશે ખરો, કોઈની વાત સાચી માનીને કરશે, પણ પછી પૃથક્કરણ તો પોતે કરી શકતો નથી અને મૂઢ બનીને કરશે તો જીવનું જ્ઞાન સ્વરૂપ પ્રકાશિત કેવી રીતે થાય. આખરે જીવને વિકાસ કરવાનો છે, તો જીવનો વિકાસ એટલે શું, અજ્ઞાન ટળે તે. આ અજ્ઞાન તો ટળતું નથી, દર્શનના અને તત્વના પૃથક્કરણ ન કરીએ તો અજ્ઞાન તો ટળે નહીં, માન્યતાઓ સ્પષ્ટ થાય નહીં, માન્યતાઓનો દ્રઢ આગ્રહ આપણો હટે નહીં, વાત સાચી છે, પણ એ પુષ્ટ ન થાય, વાત બેસે નહીં. મનન ચિંતન કરવાનું છે, માત્ર વાંચવા સાંભળવાનું નથી. એવા તો શાસ્ત્રોના શાસ્ત્રો વાંચ્યા હોય કે કંઠસ્થ કર્યા હોય તો જીવની મુક્તિનું કારણ ન બને, જીવની મુક્તિનું કારણ તો પોતાની સમજણ બને છે. અને સમજણ જેણે મેળવવી છે એને તત્વની શબ્દની વાતની અંદર પૃથક્કરણ કરી અને તત્વ શું છે, ભાષા ગમે તે હોય, વ્યાકરણ ગમે તે હોય, એના અલંકાર ગમે તે હોય, એ ભાષાનું સ્વરૂપ ગમે તે હોય, નાટક હોય, કાવ્ય હોય, ગદ્ય હોય, પદ્ય હોય, પરંતુ શબ્દની અંદર રહેલ તત્વનું સ્વરૂપ શું છે તે પકડવું પડે, જાણવું પડે, અને તત્વની અંદર શાશ્વત શું છે અને ટાઈમ બિંગ એટલે ક્ષણભંગુર શું છે, આ વાત કેવી રીતે કહી છે, આમાં નિત્ય તત્વ શું છે, જેમ જૈન દર્શનમાં આત્મસિદ્ધિમાં સુંદર વાત મૂકી,
આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય, બાળા દેવય ત્રણ્યનું જ્ઞાન એકને થાય.
આ જીવ જો અનિત્ય છે તો બાળપણનો જીવ જુદો, કુમાર અવસ્થાનો જુદો, તરુણ અવસ્થાનો જુદો, યૌવન અવસ્થાનો જુદો, પ્રૌઢ અવસ્થાનો જુદો, વૃદ્ધાવસ્થાનો જુદો. આ સમગ્ર જીવનું જીવન છે જે એની પ્રતીતિ એકને અનુભવ થાય છે, એનો અનુભવ કરનાર તો એક જ છે. બાળપણની સ્મૃતિ જેને છે એને જ કુમાર અવસ્થાની સ્મૃતિ છે, એને જ પોતાની તરુણ અવસ્થાની સ્થિતિ છે, સ્મૃતિ છે, એવી જ એને યુવાન અવસ્થાની સ્મૃતિ છે. તો સ્મૃતિ રાખનાર તત્વ તો નિત્ય છે, અને આ તો પલટાતું છે, બદલાતું છે, સંજોગો બદલાય, સંગ બદલાય, સંબંધ બદલાય, કાર્ય બદલાય, કાર્યકલાપ બદલાય, કેટલું બધું જુદું જુદું છે. આ બધાનું સાતત્ય કોની પાસે છે? તો એ તો એક જીવ પાસે છે. જેમ આ જીવની અંદર આટલી સમજણ હોય તો આ જીવનનું સાતત્ય છે, એમ એ સમજણ આત્મા સંબંધી ઊંડી અને ગાઢ બને તો એને જન્મ જન્માંતરનું પણ સાતત્ય પ્રાપ્ત થાય. કે મારા આ દેહ પહેલા પણ પૂર્વે હું હતો, આ દેહ કદાચ ટળી જાય અને કર્મનો સંગ ચાલુ રહે તો પણ હું રહીશ. આવી જબરજસ્ત પૃથ્થકરણ કરતા એને તત્વ સાક્ષાત્કાર થાય. માટે કહ્યું કે તમે બધા વાંચતા હો તો પણ જીનના આગમ વિશેષ વિચારનું સ્થળ જાણી જીનેશ્વરના આગમમાં ઘણી સૂક્ષ્મ અને ઘણી અનુભવયુક્ત વિચારણા છે. ત્યાં તર્કને સ્થાન નથી, પ્રયોગને સ્થાન છે. જૈન દર્શનને જ્યારે વાંચવું છે, સમજવું છે, વિચારવું છે, ચિંતન કરવું છે, ત્યારે શબ્દની સપાટી ઉપર છબછબિયા કરવાના નથી, પરંતુ તત્વના ઊંડાણમાં એના અગાધ સાગરની અંદર મરજીવા બની અને ડૂબકી મારવાની છે. એક વાંચી લીધું યંત્રવત, આટલો પાઠ કીધો છે, આટલા આ કરવાના છે, એટલે હું રોજ આટલું કરી લઉં છું, કંઈ વળશે નહીં. એવો મુખપાઠ એટલે શુકપાઠ પોપટ પણ કરે એનું કોઈ મહત્વ નથી. જે પાઠ ચૈતન્યને સ્પર્શતો નથી, ચૈતન્યની સંવેદના સાથે જોડાતો નથી, એના જ્ઞાનના પ્રકાશને વધારે આલોકિત કરતો નથી, એવું વાંચન, એવો પાઠ, એ તો એકમાત્ર કસરત કરી લીધી બૌદ્ધિક. જેમ શારીરિક કસરત કરો કે ભાઈ જો તમારી તબિયત સારી ન રહેતી હોય તો રોજ રોજ કંઈક કસરત કરો, કાંઈ નહીં હોય તો છેવટે ચાલો. તો ચાલવું એ કસરત છે, યંત્રવત છે. ચાલવામાં કોઈ વિશેષ પ્લાનિંગ કરવું પડે અને કોઈ વિશેષ ધ્યાન રાખવું પડે, હવે હું ચાલું છું એટલે સતત મારે ના ચાલવાનું શરૂ કર્યું, ચલાશે ને મેળમેળે. એમાં કોઈ બહુ ઉપયોગ જોઈ એવું નથી, ચાલ્યા કરે. એમ વાંચી જઈએ કે મારે આટલા પાઠ વાંચવાનું, મારે આટલો ક્રમ કરી લેવાનો, કરી લીધો, પણ એને આપણો સંસ્પર્શ શું થયો? ચેતનાનો, જ્ઞાનનો. પૃથ્થકરણ કરો શબ્દોનું અને પછી પોતાના ભાવોનું, કે મારા ભાવોનું પૃથ્થકરણ કરતા મને ખ્યાલ આવ્યો કે ભાવોની અંદર હજુ સ્પષ્ટતા ઓછી છે, અસ્પષ્ટતા વધારે છે, હજુ માન્યતાનું અને અંધશ્રદ્ધાનું જોર છે, હજુ ગતાનું ગતિક અને અભિપ્રાયનો આગ્રહ વિશેષ વર્તે છે, હજુ સત્યનો પ્રકાશ આવરિત છે, હજુ વિવેક જોઈએ તેટલો જાગૃત થતો નથી. પૃથક્કરણ કરવાનું પોતાના ભાવોનું, કે ભાવોમાં મલિનતા કેટલી છે. આ બધી મલિનતાઓ છે, કશાયની મલિનતાઓ છે, સંસાર પ્રત્યેના સંબંધની અને સંયોગોના રાગની મલિનતા છે, પરની અંદર મમત્વ બુદ્ધિ એ એની મલિનતા છે. વાંચવા વિચારવાથી જીવ વિભાવનો અને વિભાવના ફળનો ત્યાગી ન થયો તો તે વાંચવું અને વિચારવું તે પણ વ્યર્થ છે. તો રોજે રોજ જે કંઈ કરીએ જાગૃતિ સાથે કરીએ, આગ્રહ સાથે નહીં કરવાનું. બસ મારે તો 1.5 કલાક કામ જ છે ને, 2 કલાક કામ છે ને, હું 1.5 કલાક કામ કરું છું ને, પણ આ બધા જગતને બતાવવાના ફાંકા મારવાનું છોડને તો અંદર કેટલો જાગૃત થયો. પૃથક્કરણ કરો, પૃથક્કરણ કરો. જે વાંચ્યું વિચાર્યું છે એમાં તત્વનું કરો, અને એ તત્વનું પરિણામ આત્મામાં થયું કે નહીં એનું પણ પૃથક્કરણ કરો. કે ગઈકાલ કરતા આજે હું વધારે જાગૃત છું, ગઈકાલ કરતા સંસાર પ્રત્યેનો મારો મોહ આજે નબળો છે, કાલ કરતા ઉદાસીનતા આજ વધી છે, કાલે જેટલો સંયોગોમાં રાચી માચીને રહેતો હતો એટલો આજે નથી, સંસારના વિષયો સંબંધી રસ અને રુચિ જેટલા હતા એટલા ઓછા થતા જાય છે, મંદ થતા જાય છે, ક્ષીણ થતા જાય છે. પ્રયત્ન કરું છું, બહુ લોકોનો ફોર્સ આવે છે તો પણ મને ઈચ્છા થતી નથી, કારણ કે એ પ્રસંગોમાં મને રસ રુચિ ઓછા થતા જાય છે. આ પૃથક્કરણ કરીએ તો ખબર પડે પોતાના પરિણામોનું, પોતાના ભાવોનું, પોતાની શુદ્ધિનું. એ જો પૃથક્કરણ નહીં થાય તો એક ને એક બીબા ઢાળની અંદર યંત્રવત શારીરિક કસરત છે એમ સાધક માનસિક કસરત કર્યા કરશે. જ્ઞાની કહે છે કે આ બધા વાંચન સાથે જીનના આગામ વિશેષ વિચારણાનું સ્થળ છે, અને પૃથક્કરણ થવા તે આગમ વાંચવા વિચારવા યોગ્ય છે એ જ વિનંતી. આગમ વાંચો પણ પૃથક્કરણ થવા માટે તે આગમ વાંચવા ને વિચારવા. આગમ વાંચવા એક શબ્દ છે અને આગમ વિચારવા બીજો શબ્દ છે. આપણી સમજ એટલી બધી છીછરી હોય છે કે વાંચવાથી પછી આપણે અટકી જઈએ છીએ. વિચારવાની વાત બંધ. મેં વાંચી લીધું, મેં આ પુસ્તક વાંચ્યું, મેં આ વાંચ્યું, મેં આ 32 આગમ વાંચ્યા, વાંચી લીધા, પછી શું? વિચાર્યા નહીં. વિચાર વિના પૃથક્કરણ થાય નહીં. પૃથક્કરણની પ્રક્રિયામાં વિચાર બહુ આવશ્યક છે. કોઈ પણ વસ્તુ આપણે સાંભળી લીધી તો કાંઈ ન થાય, આપણને શું ક્લિક થાય, પણ એના ઉપર વિચાર કરીએ કે આણે શું કીધું, આ મને શું કહી ગયો, શું સંદેશો આપ્યો, કોઈનો કાગળ આવ્યો આપણે વાંચી લીધો, પછી વિચાર કરીએ તો ખબર પડે એની અંદરનું રહસ્ય, ભેદ, એનો આશય તો ખબર પડે. જે વિચાર નથી કરતો, અરે સામાન્ય આપણને હાથમાં ક્યાંય પણ વસ્તુની ખરીદી કરીએ કે ઇલેક્ટ્રિકનો મીટર વાળો આવ્યો હોય, બિલ આપે, તો વિચાર કરવાનો કે માત્ર વાંચી લેવાનો? તો વાંચી લીધું 2560, એટલે વિચાર ન થયો તને કે 2560 ઇલેક્ટ્રિસિટીનું બિલ શું કામ આવ્યું, આ કેવી રીતે આવ્યું, આની ભૂલ છે કે મારી ભૂલ છે, કે દર વખતે મને 200-500 આવે છે અને 2500 ક્યાંથી થયા, આ કોને સૂજે, વાંચનારને કે વિચારનારને? વિચારનારને. મેં આ ભાવ પૂછ્યો તો ને બિલ હાથમાં દે, ભાઈ તમે શું લખ્યું, તમે તો શું ભાવ કીધો તો, આમાં શું લખ્યું છે, એ કોણ કહી શકે? તો એક મૂઢ માણસ જાય અને ખરીદી કરી આવે ને બિલ લઈને આવે કે જો હું તો બિલ લઈને આવ્યો છું, તો આપણે એનો કંઈક મૂરખ બિલ જોઈને વિચાર તો કરવો તો કે આટલું ન હોય. સામાન્ય વ્યવહારમાં આ બહુ સાદી સીધી રોજની ઉપયોગી વાતો છે, અને એમાં આપણી વ્યવહાર કુશળતા, આપણું ડાપણ, આપણી ચતુરાઈ, આપણી હોશિયારી, એ બધું આપણે એનું માપ એ રીતે કરીએ છીએ કે આને ખબર ઓછી પડે છે, આને વધારે પડે છે. શું કામ? આની વિચાર શક્તિ છે. દરેક વસ્તુને એ એમને પકડતો નથી, એમાં એ જરા ઊંડો ઉતરે છે. અધ્યાત્મમાં જરૂરી નહીં કંઈ આવે, પરમાર્થમાં કાંઈ જરૂરી નહીં, અને કેવળ મૂળતા સર્વધર્મ સમાન એમ, બધાની વાતો સરખી, બધા જે આપણે ધર્મ સાંભળવાનું, શું સાંભળવું, પણ તે શું કામ સાંભળશ? એક કલાકની અંદર જે તને કંઈ ન મળે વાય યુ વેસ્ટ યોર ટાઈમ? વિચાર કરીએ તો જ ખબર પડે કે મને આજે ઉપલબ્ધિ સારી થઈ, ઓછી થઈ, સ્પષ્ટતા વધી, ઘટી, પૃથક્કરણ થવું જોઈએ. વાંચનથી પૃથક્કરણ વિના અજ્ઞાનના આવરણ ટળે નહીં. જ્ઞાનાવરણીય કર્મનો નાશ કરવો હોય તો જ્ઞાન અને જ્ઞાનની પ્રક્રિયા બંને જરૂરી છે. વાંચન અને શ્રવણ પણ જોઈએ અને મનન અને ચિંતન પણ જોઈએ. જો મનન ચિંતન વિનાનું માત્ર શ્રવણ અને બધે સાંભળી લીધું એટલે બસ ધર્મ થઈ ગયો, પામ્યો કંઈ નહીં, સાંભળ્યું ઘણું અને આટલું બધું સાંભળ્યું અને સમજ્યો કંઈ નહીં. જ્ઞાનીને કહેવું પડે કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, પામ્યો તો દુઃખ આ બધું સાંભળીને સ્વરૂપ ન પામ્યો. કર વિચાર તો પામ, તારે પામવાનું છે તે સ્વરૂપ, સમજવાનું છે તે સ્વરૂપ. માટે કૃપાળુ દેવે જૈન આગમોને વાંચવા અને વિચારવા એની ભલામણ કરી. પત્ર અહીંયા પૂરો થાય છે. પત્રાંક 578, મુંબઈ, ચૈત્ર સુદ 14, શનિવાર 1951. મુંબઈમાં નાણાં ભીડ વિશેષ છે, સત્તાવાળાઓને ઘણું નુકસાન થયું છે. તમને સૌને ભલામણ છે કે સત્તા જેવે રસ્તે ન ચડાય તેનું પૂરતું ધ્યાન રાખશો. માતુશ્રી તથા પિતાશ્રીને પાય લાગણ, રાયચંદના યથાયોગ્ય. સૌભાગ્યના દીકરાઓને પત્ર લખ્યો છે, ધંધો કરવા ગયા છે, જલ્દી કમાઈ લેવું છે, રાતોરાત લખોપતિ થઈ જવું છે, નજરની અંદર મુકેશ અંબાણી, ટાટા, બસ દુનિયાભરના જે કંઈ છે આવા લિસ્ટ વાંચે રોજે રોજ અને મગજની અંદર એનું જ રાય ભરાઈ જાય. એ થાય તો આપણે કેમ ન થાય, મૂર્ખ ન થાય. જો સિદ્ધાર્થ પુત્ર વર્ધમાન મહાવીર થાય તો અંબાણી કેમ ન થાય, એ તને પ્રશ્ન આવ્યો કોઈ દી? ન થાય અંબાણી, જન્મો જન્મ મરે તોય ન થાય. અને પોતાને આ વિચાર આવે છે પણ એવો કહી દીધો કે હું મહાવીર કેમ ન થાવ, બસ આપણે અંબાણી થવું જોઈએ. અને માસ્તરો આ જ ભણાવ્યો નિશાળમાં, ભાઈ બંધો આ ઓલાને આટલી ગાડી છે તો આપણને કેમ ન હોય, ચાલે બધું. સંસારની અંદર દ્રષ્ટિવિહીન લોકોની આ એક મોટી મુશ્કેલી છે, આંખો છે દ્રષ્ટિ નથી. પ્રભુ મારા અંતરની આંખ ઉગાડો. એ પદ ગાઈએ તો વિચાર ન આવે કે કઈ આંખ ઉગાડવાની વાત થાય છે, મારી આંખ તો ઉગાડી જ છે, મેં ક્યાં બંધ રાખી છે. અને આવી ઉગાડી આંખ આટલા વર્ષોથી જે બધું જોઉં છું, જગતમાં બધું દેખાય છે મને, તો હું શું ગાવા બેઠો ભગવાન આમે કે પ્રભુ મારા અંતરની આંખ ઉગાડો? તો ખોટું ગાઉં છું, બકવાસ કરું છું, શું કરું છું? વિચાર ન હોય તો ગાઈ જાય રાગની અંદર, રાગ સરસ લે, તાન બરોબર મારે, પલટા બરોબર મારે, ભાવ જરાય નહીં ગાતી વખતે. અરે પ્રભુના પદ ગાઈએ, સ્તુતિ ગાઈએ, ભાવમાં ઓતપ્રોત અને લીન બની જઈએ કે હું શું માગું છું પ્રભુ પાસે. અત્યારે અમારી ભાવધારા ચાલી રહી છે કે અંતરની આંખ, આ અંતરદ્રષ્ટિ મારી પાસે નથી. અને અંતરમાં કોણ બેઠો છે, અંતરમાં કયું અસ્તિત્વ છે ચૈતન્યનું, એની આંખ બંધ છે, એની દ્રષ્ટિ બંધ છે, એનો ઉપયોગ બંધ છે, પર તરફ છે, સ્વ તરફ નથી. જો અંતર્મુખ દ્રષ્ટિ કરું તો મને મારું સ્વરૂપ દેખાય, સુખનું ધામ હું છું અને હું જગતમાં સુખને શોધું છું. એટલે કહે છે કે હવે અંતરની આંખ ઉગાડ તો તને ખબર પડે કે હે જીવ, તું ભ્રમામાં, તને હિત કહું છું, અંતરનું સુખ અંતરમાં છે, બહાર શોધવાથી નહીં મળે. તો બહાર શોધું છું, એ જે આંખ ઉગાડી છે એ દેહની આંખ ઉગાડી છે. અને દેહની આંખ વડે હું આ સુખની શોધ કરું છું. સત સુખ ક્યાંયથી પ્રાપ્ત થતું નથી. જે સુખ મળે છે એની પાછળ દુઃખનો પડછાયો અને દુઃખની છાયા ઊભી છે. મને સત સુખ નથી મળતું. જ્ઞાની કહે છે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. સત સુખનો તો આ એક સનાતન સિદ્ધાંત છે. તો હું સુખનું ધામ છું, પરમ જ્યોતિ સુખધામ. તો મને તો કોઈ દી લાગતું નથી કે મારામાં જ સુખ છે. વાંચન કર્યું અને પત્રાંક 143 નું વાક્ય વાંચ્યું કે તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો અને બીજાની અનુકંપા કર્યા કરો. તો આણે હું મહા દુઃખી છું એમ માન્યું અને બીજાને ઈર્ષા કરી કે આ ઘણો આગળ છે, આને ઘણા હારો છે, આના છોકરો બહુ કમાય છે, આને બહુ સરસ મજાની ચાન્સ મળી ગયો છે, લોટરી મળી ગઈ છે, પણ શું કામ બીજાની ઈર્ષામાં હાઈવોમાં પડ્યો છો? કારણ કે પોતે પરિપૂર્ણ સુખી છે એવું એ જોઈ શકતો નથી. અંતરની આંખો બંધ છે. જ્ઞાનીનું વચન છે પણ કંઈ ક્લિક થતું નથી કે તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો. એક પણ જાતનો એક ટકોય વિશ્વાસ નથી આવતો, એક ટકોય. ક્યારેક મારા સાધનાના સમયની અંદર પણ પૈસા કમાવાનો અવસર આવે તો એમ ન કહું કે અત્યારે નથી કમાવા, પૈસા ઠીક છે, આ મારું સુખનું સાધન છે, એટલો એક ટકોય નથી આવતો. તો એમ કે કેમ એવું સારું છે, આજ મૂકી દો સ્વાધ્યાય પડતો, આજે સત્સંગમાં નહીં જાઉં, હવે આજે જરા ત્યાં ચાન્સ છે તો જોઈએ, કમાઈ લઈએ થોડું બે પાંચ, અને પૈસા હશે તો ધર્મ થશે. પાછ બોલ્યો, આની તો કોઈ કઈ વાત કરવા જેવી નથી. પૈસા હશે તો ધર્મ થશે. હવે આની ધર્મની વ્યાખ્યા શું પ્રભુ જાણે. જીવને ક્યાંય નથી આ અંતર્મુખતા, આ પૃથકરણ, આ દ્રષ્ટિ નથી. કૃપાળુદેવ કહે છે કે સટ્ટા જેવે રસ્તે ન ચડાય તેનું પૂરતું ધ્યાન રાખશો. સટ્ટો કરવો એટલે કોઈ પણ વસ્તુ ઉપર ખેલ ખેલવો અને પછી જે અનિશ્ચિતતા છે એમાં પોતાની કલ્પનાથી આનું આમ થશે, આનું આમ થશે, અને મને જલ્દી લાખો લાખ રાતોરાત લાખ રૂપિયાનો લાભ મળશે. આમ તો કેદીએ ભેગું નહીં થાય, આમ તો રોજ કરું તો હાથ જન્મ કરું તોય પૈસા ભેગા થશે નહીં. માટે સટ્ટોની જે ભાવના છે, આ સટ્ટાની ભાવના છે જીવને વિવેકનું ભાન ભૂલાવે. કૃપાળુદેવ કહે છે એનું પૂરતું ધ્યાન રાખશો. કોઈ પણ પ્રવૃત્તિ કરવી તો એના નિયમથી જેટલું કમાવાય એટલું કમાવાનું. એણે પોતાના જીવનની અંદર સટ્ટો તો નહોતો પણ એક કાયદેસરનો સોદો હતો, એમાં પણ એ દ્રષ્ટાંત આપ્યું કે રાયચંદ દૂધ પી શકે લોહી નહીં. જેટલો મળવો જોઈએ સામાન્ય 2-5% એને વળતર મળી ગયું, વાત પૂરી થઈ ગઈ. જીવન તો આ રીતે ચાલે. આમાં ગમે એટલું કઈ ભેગું કરી જાય તો કઈ જન્મોજન્મની પૂંજી એ બને નહીં, પણ જેટલું પોતાનું આત્મચિંતન કર્યું છે એ જન્મોજન્મની પૂંજી છે. મીરાબાઈએ કીધું કે ગમે તેટલું ખર્ચ કરો તો પણ ખૂટે નહીં અને સાથે આવે, અને ઓલું ગમે તેટલું કમાઈએ તો પણ સાથે. આ સંસારના સ્વરૂપનું જ્ઞાની કહે છે પૂરતું ધ્યાન રાખજો. પૈસા તો મળે છે બરોબર છે, પણ આવા રસ્તે ચડાય નહીં. નિષ્ફળતા મળે તો મંજૂર છે, પણ સફળતા માટે અધર્મનો રાહ ન લેવાય, અસત્યનો રાહ ન લેવાય, અન્યાયનો રાહ ન લેવાય. પહેલામાં પહેલી ભૂમિકા ધર્મને પ્રાપ્ત કરવા માટે જ્ઞાનીઓએ કીધી છે. માર્ગાનુસારીના 35 ગુણોમાં પહેલો ગુણ ન્યાય સંપન્ન આજીવિકા. જે અર્થોપાર્જન કરવું છે એ પૂર્ણ ન્યાય અને નીતિના આધાર ઉપર કરવું. એટલે શબ્દ મૂક્યો બોધવચનમાં કે નીતિના બાંધા ઉપર પગ મૂકીને ચાલવું નહીં. લાભ થતો હશે થઈ જાય, એમાં ના નથી, પરંતુ એ જીવનનો ક્રમ નથી. પત્ર આટલો જ લખ્યો છે કેમ કે ત્રંબક અને મણીને લખ્યો છે, વિશેષ તો લખવાનું નથી. એને વ્યવહાર માર્ગની અંદર પણ કૃપાળુ દેવના પત્રો છે. ત્રંબક અને મણીને સાથે કંઈ મોક્ષની વાત નથી થતી. ત્યાં તો થાય છે કે તમે ધંધો કરો છો તો ધંધામાં આટલું બધું સત્તા જેવું કોઈ જેને કહીએ એ કૃત્ય ન થાય એનું પૂરતું ધ્યાન રાખજો. જીવનમાં પણ કેવી રીતે જીવવું, વેપાર કેવી રીતે કરવો, ધન કેવી રીતે કમાવવું, આ બધાના નિયમો છે, મર્યાદા છે. એ મર્યાદા એ ધર્મની છે. અર્થ પુરુષાર્થ એ જીવનમાં કરવાનો છે. કામ પુરુષાર્થની પૂર્તિ માટે અર્થ વિના કામની પૂર્તિ ન થાય એટલા એટલા જીવનની અંદર ઈચ્છાઓ અભિલાષાઓ જાગે ભલે, પણ એની પૂર્તિનું સાધન તો અર્થ છે. પણ અર્થ હવે કામની પૂર્તિ માટે ગમે તે રીતે અર્થ મેળવવું તો ત્યાં કહે છે ના, એનો પાયો ધર્મ છે. કામ પુરુષાર્થ અને અર્થ પુરુષાર્થ એનો પાયો ધર્મ છે. કે ધર્મના બાંધામાં, ધર્મની મર્યાદામાં, ધર્મના ચોકઠામાં રહીને તું અર્થ અને કામ પુરુષાર્થ કરજે. કારણ કે આ ધર્મના બાંધા સેના આધારે નક્કી થયા છે, ધર્મનું ચોકઠું સેના આધારે નક્કી થયું છે, ધર્મમાં મર્યાદાઓ બધી સેના આધારે નક્કી થઈ છે, ધર્મમાં નીતિ નિયમો બધા સેના આધારે નક્કી થયા છે કે એનું લક્ષ મોક્ષ છે. ચોથો પુરુષાર્થ હજી બાકી છે કે મોક્ષ પ્રાપ્ત કરવા માટેનું આ જીવન છે. પછી આ જીવન, પછીનું જીવન, પાંચ પછી ભવ, એ જે હોય તે પુરુષાર્થ કરવાના, પણ પ્રાપ્તિનું લક્ષ મોક્ષ છે. તો મોક્ષનો લક્ષ રાખીને જ્યાં સુધી સંસારમાં રહેવાની ઈચ્છા હોય અથવા ગમતો હોય, રસ હોય, રુચિ હોય ત્યાં સુધી રહેવું, અને સંસારમાં રહેવું તો કામ અને અર્થ પુરુષાર્થ પૂરા કરવા માટે સંસાર છે, કરવા, પણ ધર્મના આધારથી કરવા. જેથી ધર્મના માંદા ઉપર પગ મૂકવો પડે એવું કોઈ અર્થ હોય કે એવું કોઈ કામ હોય તેને છોડી દેવા, એવી ઈચ્છાઓ ન કરવી કે જેનાથી ધર્મના બાંધા ઉપર પગ મૂકીને ચાલવું પડે. તો મારી ઈચ્છા ખોટી, મારી કઈ ઈચ્છા સાચી, મારું કઈ કામના સાચી, કે જે કામના ધર્મની મર્યાદામાં તને રાખે તે. જે ધર્મની મર્યાદા તોડી નાખે તો સમજી લે કે તું પેલું મોક્ષનું લક્ષ્ય ભલે અત્યારે નથી રાખ્યું, પણ જીવનનું લક્ષ તો મોક્ષ છે. આજ ને તો કાલ, લાખ વર્ષે કે અનંત કાળે, પ્રત્યેક જીવનું ગમન સેના તરફ છે? મોક્ષ તરફ. જ્ઞાનીઓ બહુ સંક્ષિપ્તની અંદર પણ પુરુષાર્થની રચના ઋષભદેવના પુત્ર ભરત મહારાજાએ આર્યાવર્તની અંદર પાઠ છે 100 અંદર આપ્યું છે કે એણે ભરતે ચાર આશ્રમ અને ચાર ધર્મની પુરુષાર્થની સ્થાપના કરી. અને એ પુરુષાર્થની વાત આખા આર્યાવર્તની અંદર, ભારતનું સામાજિક જીવન એ આ ચાર પુરુષાર્થ ઉપર અધિષ્ઠિત છે. આધ્યાત્મિકતામાં તો જુદા જુદા દર્શનો છે, પણ વ્યવહાર જીવનની અંદર આ ચાર આશ્રમ અને આ ચાર પુરુષાર્થ બહુ પાયાનો ભાગ ભજવે છે. અને એની અંદર કોઈ વયની સાથે નથી. આગળ કૃપાળુ દેવના પત્રો જો વાંચીશું 500 ઉપરના, કે આ આશ્રમ છે એને વય સાથે સંબંધ નથી કે 25 વર્ષ થાય પછી જ ગ્રસ્થાશ્રમ, ને 50 થાય પછી જ વાનપ્રસ્થ, અને 75 થાય પછી જ સંન્યાસ, એવું નથી. આશ્રમ છે એ જીવની પોતાની કેવી ભૂમિકા છે એના આધાર ઉપર થાય. 8 વર્ષનો પણ સંયમ લઈ શકે છે, સંસારનો ત્યાગ કરી શકે છે. પૂર્વનું ઉપાર્જન છે વૈરાગ્યનું તો થઈ શકે છે, એવો નિયમ ન હોઈ શકે. આ રીતે મોક્ષનું લક્ષ્યની એ નજીક આવી ગયો છે. એની યાત્રા અત્યાર સુધીની એટલી બધી ધર્મ આધારિત ચાલી છે કે હવે એનો આ જન્મ મોક્ષ પુરુષાર્થ માટે છે. હવે અર્થકામ પુરુષાર્થ માટેના એના જન્મો જન્મની યાત્રા પૂરી થઈ ગઈ છે. હવે એવી કોઈ અભિપ્સા એને રહી નથી અને એણે જન્મ લીધો. કૃપાળુ દેવે કહ્યું કે અવશ્ય કર્મનો ભોગ છે ભોગવવો અવશેષરે, તેથી દેહ એક જ ધારીને જાસું સ્વરૂપ. અમારે સ્વરૂપ સ્વદેશ જવાનો મોક્ષનો પુરુષાર્થ જ બાકી રહી ગયો, બાકી તો બધું થઈ ગયું. હવે શ્રીમદ રાજચંદ્રને અર્થ અને કામનો પુરુષાર્થ કોઈ બાકી નથી અને દેહ ધારણ કરવો છે. તો એ દેહની અંદર શું કરવું છે? તો કે મોક્ષનો પુરુષાર્થ જે આ વખતે રાયચંદના ભાવની અંદર સાધ્ય કરવો હતો તે થયો નહીં, અટકી ગયા. પગે નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યો, અટકી ગયા. કઈ વાંધો નહીં, હવે અટકી ગયા છે એટલે ફરીથી શરૂ કરવાનું અર્થ પુરુષાર્થ અને કામ પુરુષાર્થ નહીં, એ તો પૂરા થઈ ગયા છે. હવે દેહ ધારણ કરશું, તો દેહ ધારણ કરશું તો અર્થ પુરુષાર્થ માટે, કામ પુરુષાર્થ માટે નહીં, એ પૂરું થઈ ગયું છે. ધર્મની એટલી બધી ઉત્કૃષ્ટ પરિણતિ થઈ ગઈ છે કે જેથી કરીને આ બે પુરુષાર્થ હવે શાંત થઈ ગયા છે. હવે ધર્મ પુરુષાર્થ બાકી થોડો રહી ગયો, જે કરતા હતા એમાં આયુષ્ય તૂટી પડ્યું, માટે ધર્મના પુરુષાર્થની જે પ્રકૃષ્ટતા હતી એને આંચ આવી ગઈ છે. કઈ વાંધો નહીં, એક દેહ લેવા દો. આ પુરુષાર્થ એટલે દેહ ધારણ કરીને જ પુરુષાર્થ કરવો છે, બાકી શું છે? જાસુ સ્વરૂપ જે બાકી છે અહીંયા પહોંચી જશો. કેટલી વાત માર્મિક રીતે પણ મૂકી છે. જીવનની અંદર આપણે ક્યારેક જીવનનું વિશ્લેષણ કરતા જઈએ કે મારે અર્થ ને કામ પુરુષાર્થ હજી નબળા પૈડા કે હજી એમનેમ છે મરણ સુધી. જો ધર્મ પુરુષાર્થના આધાર ઉપર આ જીવન વ્યતીત થાય તો એ જીવના અર્થ અને કામની વાસનાઓ જે છે સંસાર સંબંધી એ વાસનાઓ હળવી થાય, અને ધર્મના આધાર ઉપર જો આવતી ગતિ અથવા આવતો જન્મ મળે ઉત્કૃષ્ટપણે એ ચોથા પુરુષાર્થ તરફ પગલા માંડે. જ્યાં સુધી એ શક્ય ન બને ત્યાં સુધી ક્રમ તો ચાલુ જ છે, અને શક્યતા તો એવી થાય કે આ વખતે કદાચ અર્થ અને કામ પુરુષાર્થ ઓછા હોય તો પાછો નવો જન્મ કરે તો વધી જાય. તો ક્યાંય આપણે પાછી પાની ન કરીએ, માટે આ આંખથી આપણનું લક્ષ્ય સિદ્ધ નહીં થાય, અંતર ચક્ષુ ખુલવા જોઈએ, અને અહીંયા ગુરુનું કામ છે. અજ્ઞાન તિમિરાંધાનમ જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરૂણ મેલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. હે ગુરુદેવ, અજ્ઞાનથી અંધ થયેલી મારી આંખોના અંતર આંખોના અંદર ચક્ષુના પડડ છે એને તમે જ્ઞાનરૂપી અંજન સલાકાથી ખોલી દો. એ ખુલ્લા નથી, નેણ બીડાયેલા છે, એને ઉન્મિલનમ એટલે એને ફરીથી ખોલો. સેનેથી ખોલશે ગુરુ? સડી લઈને આવશે, ઓપરેશન કરશે, શું કરશે? ફેકો ટ્રીટમેન્ટ કરશે? ગુરુ તો જ્ઞાન વડે, ગુરુના જ્ઞાનથી અંતર ચક્ષુ ખુલે, અને અંતર ચક્ષુ ખુલે તો એ એનું અજ્ઞાન ટળે. ત્યાં ગુરુનું કામ છે આપણો પુરુષાર્થને, સંસારલક્ષી પુરુષાર્થને ધર્મમાં બાંધી લઈએ, મર્યાદિત કરે, અને મર્યાદિત થયેલો પુરુષાર્થ પછી આ ઓછો થતા મોક્ષનો પુરુષાર્થ જીવનમાં જાગે. અંતરમાં પૃથક્કરણ કરીએ તો ખબર પડશે કે હજુ મોક્ષનો પુરુષાર્થની કામના આપણામાં જેવી જોઈએ તેવી જાગી નથી. હજી તો અર્થ અને કામ પુરુષાર્થને ધર્મના પુરુષાર્થમાં થોડો મર્યાદિત કરવાની, સંયમિત કરવાની આપણા પ્રયત્ન ચાલે છે, અને એમાં આપણે થોડા સફળ પણ થઈએ. સદગુરુનો યોગ મળે, સત્શાસ્ત્રનો યોગ મળે, સત્સંગનો યોગ મળે, ચોક્કસ આપણને લાગે કે ઓલો પુરુષાર્થ આપણે બીજા ગાંડાની જેમ લોકો કમાય છે અથવા સંસારમાં દોડે છે એવી દોડ નથી. પણ વાત હજી તો ધર્મ પુરુષાર્થની અંદર પ્રવેશની છે, અને પછી આવે મોક્ષ પુરુષાર્થ. અહીંયા પણ એ પત્ર પૂરો થાય છે. સૂત્ર એટલું જ છે કે સટ્ટા જેવે રસ્તે ન ચડાય, જીવનને કદી સટ્ટો ન બનાવવો. સત્તા માટે, પદ માટે, પદવી માટે, પ્રતિષ્ઠા માટે, સત્કાર માટે, મનાવવા માટે, પૂજાવા માટે, અને જીવનના અનંત પ્રકારના ભોગ અને ઉપભોગ માટે જીવનને સટ્ટો ન બનાવાય. મોકો આવ્યો છે તો લાવ લૂંટી લઉં, આ સટ્ટો છે. તક મળી છે તો લાવ આ કરી લઉં, જીવનને કદી એમાં ન મુકાય. જીવન તો સંયમની મૂર્તિ છે. જીવનનો સાચું સ્વરૂપ એનો સંયમ છે. શ્રાવકનું અને સાધુઓનું સ્વરૂપ એનો સંયમ છે. ઉત્તરાધ્યયનમાં ગૌતમે પ્રશ્ન કર્યો છે પ્રભુને કે શિથિલાચારી સાધુઓથી શાસનની શોભા કે વ્રતધારી સંયમી શ્રાવકોથી? તો ભગવાને કહ્યું છે કે શાસનમાં અસંયમી સાધુઓ કરતા સંયમી શ્રાવકો એ શાસનની શોભા છે, એ ધર્મનું બળ છે. મુમુક્ષુઓ સંયમી હોવા જોઈએ, એનું બળ છે. કોઈ પણ સંસ્થાની મૂડી શું છે? સંસ્થાના માપદંડ શું છે? સંસ્થાની પ્રગતિનો આંક શું છે? એના મુમુક્ષુઓની ભૂમિકા શું છે? એમાં એ મુમુક્ષુઓની મુમુક્ષુતાનું વર્ધમાન થાય એવા કાર્યક્રમો, એવી આરાધના એ કેવા પ્રમાણમાં ચાલે છે? ઉત્સવો શું કર્યા, મેનું શું કર્યું, આ શું કર્યું, તે શું કર્યું, એ આપણી સફળતાનો માપદંડ નથી. આપણે શું કામ આ બધું શરૂ કર્યું? તો લોકસંજ્ઞા માટે શરૂ નથી કર્યું, આત્મસંજ્ઞા તરફ જગતના જીવો વળે એ માટે થનો આ પુરુષાર્થ છે. તો એ વાતને અહીંયા મૂકી છે કે જીવનને કદી સટ્ટો ન બનાવશો. સટ્ટો બનાવનારો ગમે તે હદ સુધી નીચો જઈ શકે છે, દગો કરી શકે, વિશ્વાસઘાત કરી શકે, ચોરી કરી શકે, જૂઠું બોલી શકે. જેને સટ્ટો રમવો છે એને એમ થાય કે જો કંઈ નહીં કરું તો કદાચ લખોમાં અંટાઈ જાય, તો જૂઠું બોલવું હોય તો વાંધો નથી. અને એથી નિકૃષ્ટ દુરાચારનું જો કૃત્ય આચરવું પડે તો આ પૈસાના મોહમાં અંધ બનેલો એ કૃત્ય આચરતા પણ પાછો પડે નહીં. અને આવા હજારો નબીરાઓ આમાં ફસાયેલા પડ્યા છે. જીવનને સટ્ટો બનાવીને બેઠા છે તો સમજે છે કે દારૂ વિના ધંધો થાય નહીં, વ્યભિચાર વિના ધંધો થાય નહીં. નિકૃષ્ટમાં નિકૃષ્ટ કલ્ચર અપનાવીએ નહીં તો જગતમાં રહેવાય નહીં એવો આપણને ઉપદેશ દીધા કરે. આ બધાનું સમાધાન એને મળી જાય છે. જ્ઞાની કહે છે જીવનને સટ્ટો કદી નહીં બનાવજો. અર્થ અને કામ પુરુષાર્થનો સંયમ જ સારો. એકાએક રાતારાત કોઈની પાસે જો 25-50 કરોડ આવી જાય ને તો 10 વાર વિચારવું કે કઈ જીવનમાં ભૂલ તો નથી થઈ ને, કઈ પાપ તો પ્રવેશી નથી ગયું ને, ભાગ્યનો ઉદય થયો ને આવી ગયો તો બરોબર છે કે બધું જ બરોબર હોવા છતાં પૈસા મળ્યા છે. પરંતુ જો એકાએક ગેઇન ફોલ થયો તો ચોક્કસ પૃથક્કરણ કરવું કે ક્યાંક આપણે અનીતિ, અન્યાય, ક્યાંક અધર્મ, મર્યાદાની બહાર સટ્ટો બનાવી નથી દીધો ને આપણા વ્યવહારને. જીવનને સટ્ટો ન બનાવો. જીવન મુક્તિ માટે છે. સટ્ટાનું પરિણામ પરિભ્રમણ છે, અનંત સંસાર છે. પત્રાંક 579, મુંબઈ, ચૈત્ર સુદ પૂનમ 1951. પરમ સ્નેહી શ્રી સૌભાગ પ્રત્યે શ્રી સાયલા. મોરબીથી લખેલો કાગળ એક મળ્યો છે. રવિવારે અત્રેથી એક પત્તુ મોરબી લખ્યું છે તે તમને સાયલે મળ્યું હશે. શ્રી ડુંગર સાથે આ તરફ આવવાનો વિચાર રાખ્યો છે. તે વિચાર પ્રમાણે આવવામાં શ્રી ડુંગરે પણ કંઈ વિક્ષેપ ન કરવો યોગ્ય છે, કેમ કે અત્રે મને વિશેષ ઉપાધિ હાલ તરત નહીં રહે એવું સંભવે છે. દિવસ તથા રાતનો ઘણો ભાગ નિવૃત્તિમાં ગાળવો હોય તો મારાથી તેમ બની શકવા હાલ સંભવ છે. કૃપાળુદેવને ઉપાધિનું જરાક બળ ઓછું થાય છે એટલે શું પ્લાનિંગ થાય છે? સત્સંગનું પ્લાનિંગ થાય છે. તરત પત્ર લખું સૌભાગને કે તમે આવજો, ડુંગરને પણ લેતા આવજો. ડુંગરને એવું હોય કે ક્યાં જવું ભગવાનને, આટલી ઉપાધિમાં ક્યાં સમય મળશે, કેટલો ઉપાધિનો વ્યવહાર નો. તો કે ના, એને કહેજો કે હમણાં વિક્ષેપ કરવો યોગ્ય નથી, કારણ કે મને હમણાં હાલ ઉપાધિ તરત રહે એવું લાગતું નથી. 2-4 દી મોકળાશ મળી છે અને મળે એવી સંભાવના છે તો જુઓ દ્રષ્ટિ પુરુષાર્થની ક્યાં જાય છે. પત્રમાંથી આ બધું જાણવું છે કે તરત જ કે છે. અને એવો સાહેબ તમને ટાઈમ મળશે, શું દુકાન બંધ કરી દેવાના છો? પેઢીને તાળા મારવાના છે? નહીં. દિવસ તથા રાતનો ઘણો ભાગ નિવૃત્તિમાં ગાળવો હોય તો મારાથી તેમ બની શકવા હાલ સંભવ. કૃપાળુ દેવના જીવનચરિત્રની ઘટનાઓ વાંચતા વાંચતા એવું બને છે કે સવારો સવાર સુધી સત્સંગ ચાલતો હોય. પેઢી ઉપર બેઠા હોય તો સવારના 5 વાગે નીચે ઉતરે બધા, અને મુમુક્ષુઓ પણ એ જ રીતે બધા બેઠા જ હોય. કોઈને કોઈ પ્રકારનો વિકલ્પ જ ન આવે. નિવૃત્તિ સ્થાનમાં તો ઈસુ સવાર અમદાવાદની અંદર વાત કરી, સવારના પોરમાં પેલા પોટભાઈ કે દિશાએ જવાનું છે, હવે ટાઈમ થઈ ગયો, 4:30 થયા, તો ચાલો હવે આપણે આજના બીજા દિવસનો ક્રમ શરૂ કરીએ. રાતની આખી રાત સત્સંગ ચાલ્યા કરે છે. આવા કેટલા દિવસોના દિવસો આમને આમ ચાલે છે, સત્સંગમાં આ ચાલે છે. અને જ્યારે સત્સંગ નથી અને ઈડરમાં જાય છે, વસોમાં જાય છે, ઉત્તર સંડામાં જાય છે, ત્યાં પણ સ્થિતિ આ જ છે. દિવસોના દિવસ, રાત્રિની રાત્રિ, અહોરાત્ર, માત્ર એકમાત્ર પરમાર્થનું દિવસ અને રાત એનું ચિંતન, ચિંતન, ચિંતન. આપણા પ્રશ્નો આવે, શું કરી, થાકી જાય, 1/2 કલાક કર્યું પછી શું કરી. વાહ, બહુ સરસ, 1/2 કલાક કર્યું એનો ધન્યવાદ, બીજું શું થાય, હવે ન કરવું, મૂકી દો. કેમ કે સંસારના સંગ વિના ક્યાંય રૂચતું નથી, ગમતું નથી. જીવની આ એક પ્રકૃતિ થઈ ગઈ છે, ફેરવવી પડશે. ફરી જ્ઞાનનો સહારો લ્યો, સ્વાધ્યાયનો સહારો લ્યો, સત્સંગનો સહારો લ્યો, બોધનો સહારો લ્યો. જ્ઞાનીના બોધમાંથી પ્રેરણા મળશે, ફરી અંદર જાઓ. પણ અંદર રહેવાતું નથી, અકડામણ થાય છે, થાકી જાય છે, મન વિચારે ચડી જાય છે. આંખ બંધ રાખી ખૂબ પ્રયત્ન કર્યો પણ મનને બાંધી શકાતું નથી. મન તો ભાગી ગયો, આંખને બંધ કરી, હાથ પગને પદ્માસનમાં બંધ કરીને મુસ્કેટાટ બાંધી દીધા, અદબ પલોઠી વાળી, પણ વૈડું શું, ચિતડું કિમહીને બાજે હો કુંથું જીન, જીમ જીમ જતન કરીને રાખું તીમ તીમ અળગું ભાગે. ભાગે છે ચિત્ત વાયુથી પણ જેની ગતિ વધારે ઝડપી છે, એટલી ચંચળતા જેની છે, આવું ચિત્ત ક્યાંય સ્થિર થતું નથી પ્રભુ. કારણ કે કોઈના તરફ જેટલી પ્રીતિ સંસાર તરફ છે, રસ ને રૂચિ, એટલે મનને આપણે છાયલું જલાતું નથી, પૈકડું પકડાતું નથી અને સ્વયં દોડી જાય છે. એવી પ્રીતિ હરિ પ્રત્યે નથી, પ્રભુ પ્રત્યે નથી, એટલે એ ચિત્ત ત્યાં સ્થિર થઈ શકતું નથી. તુલસીદાસ કે ને, હરામની જેટલી પ્રીત છે એટલી હરિની પ્રીત કરને, રામ ઉપર રાખને. અને પેલાનો સુરદાસનો દાખલો છે, એની પત્ની રત્નાવલી કહે છે કે મારા ઉપર આટલો મોહ છે, આટલો જો પ્રભુ હરિ ઉપર હોત ને ન્યાલ થઈ જાત. નથી થતું એનું કારણ પકડી લેવાનું. મન ચંચળ છે, મન ચંચળ છે, આમ છે તેમ છે, બધું બરોબર છે ભાઈ, વાત બધી સાચી, પણ મન જ્યાં ગમે ત્યાં જાય છે. મનને જ્યાં ગમે ત્યાં જાય છે. જ્યાં રસ રુચિ છે ત્યાં આપણે એને લઈ જવું પડતું નથી. આપણે તો ત્યાં બેઠા છીએ પણ મન સ્વયં વયું ગયું. ક્યાં ગયું? જ્યાં એની રુચિ હતી, જ્યાં એનો રસ હતો, જ્યાં વધારે એનું આકર્ષણ હતું, મન વયું ગયું, ઉપયોગ વયો ગયો, બહિર્મુખ છે ત્યાં સુધી ગયો. જ્ઞાનીઓ પોતાના ઉપયોગને સંયમમાં, જ્યાં સુધી વ્યવહારના વેપારના બંધનો છે ત્યાં સુધી ચિત્ત વેપારમાં છે. જેવું એક ક્ષણની પણ મોકળાશ થાય એટલે જ્ઞાનીઓ ક્યાં હોય? સ્વરૂપમાં, આત્મામાં. આટલી એને પ્રભુની પરમાર્થ સાથેની પ્રીતિ છે. જ્યાં સુધી બીજેથી પ્રીતિ તોડે નહીં ત્યાં સુધી સ્વરૂપ સાથે પ્રીતિ જોડાય નહીં, તોડવી પડે. ક્રમ એ છે કે બીજેથી પ્રીતિ તોડવી પડે, આરંભ સમારંભનું અલ્પત્વ કરવું પડે, સંગ અને સંબંધોના વર્તુળને નાના કરવા પડે. નાના, મારે તો બધે જવું પડે, મારા વિના ન હાલે, તો જા ભર દુનિયાભરમાં, ન ચાલે, સ્થિર થવું જ પડશે. પરિઘ વધારા કરવાથી સંસાર ટૂંકો ન થાય. પરિઘને તોડો અને કેન્દ્રમાં આવો તો સંસાર ટૂંકો થાય. આને તો વર્તુળ રોજ વધારવા છે, રોજ નવા ને નવા વધારવા છે. પેલા તો જુઓ ને, મેં રાજકોટમાં આવ્યા ને તો 4 ઘર હતા, બહુ જવાવન નહીં. હવે તો 40 ઘર થઈ ગયા છે. આ મરવાના ધંધા થયા છે, 40 ઘર થયા છે. એ ઘર જે થાય, પણ તું શું કેમ ફેલાણો, તે પથારો શું કેમ પાથરો? તારે સંક્ષેપ કરવો પડશે, માર્ગ સંક્ષેપનો છે. અને એ વાતની સાદી સીધી સમજથી ચાલવું પડશે. પદ લીધું હમણાં મેં તો, તોડી પ્રીતિ બધેથી સાથ, તું સંગ જોડી રહે, આ તારા દર્શન માત્રથી. રત્નત્રય મહારાજ કહે છે કે પ્રભુ, મેં તો એક જ કામ કર્યું, બધેથી પ્રીતિ તોડી દીધી, થવાનું હોય તે થાય, તારી હારે જોડી છે, તારી હારે જોડી છે. અને મને ખાતરી છે કે બધે તોડવાથી જેટલું કાંઈ નહીં થઈ શકે, એટલું તારી સાથે જોડવાથી થશે. તોડવાથી મારું અહિત નહીં થાય, તારી સાથે જોડવાથી મારું હિત ઘણું થશે. આ અહિત તો કંઈ કામ નહીં કરી શકે. જ્ઞાનીઓ કહે છે, આવો રાત્રિ અમારી પાસે છે, દિવસનો અને રાતનો ઘણો ભાગ શબ્દ લખો, દિવસનો આખો જ, પણ રાતનો ઘણો ભાગ. એકમાત્ર શરીર શ્રમિત થાય અને 2-3 કલાક એને નિંદ્રાધીન થવું હોય, થઈ જાય. શરીર જુદું છે, પણ શરીર જો પાછું સ્વસ્થ થઈ જાય તો અમારી પાસે તો સમય જ છે. બેસે છે વાત? પરમ પુરુષની આજ્ઞાના નિર્વાહને અર્થે તથા ઘણા જીવોના હિતને માટે થઈ આજીવિકાદી સંબંધી તમે કંઈ લખો છો અથવા પૂછો છો, તેમાં મૌન જેવી રીતે વર્તણૂક થાય છે તે સ્થળે બીજો કંઈ હેતુ નથી, જેથી મારા તેવા મૌનપણા માટે ચિત્તમાં અવિક્ષેપતા રાખશો અને અત્યંત પ્રયોજન વિના અથવા મારી ઈચ્છા જાણ્યા વિના તે પ્રકાર મારા પ્રત્યે લખવાનું કે પૂછવાનું ન બને તો સારું. જ્ઞાનીની આમ એટલી બધી ગાંભીર્ય છે વાતની અંદર કે સુભાષ જેવા પત્ર લખે, અને કૃપાળુદેવને એ પત્રની વાત પણ એના પ્રત્યે એને જરાય ગમતું નથી કે તમે મને ન પૂછો તો સારું. પૂછાવે છે શું? પરમ પુરુષની આજ્ઞાના નિર્વાહને અર્થે એક હેતુ, બીજો ઘણા જીવોના હિતને માટે આજીવિકાદી સંબંધી તમે કંઈક લખો છો. અમારે આજીવિકા શું કામ કરવી છે? પરમ પુરુષની આજ્ઞાનો નિર્વાહ કરવો છે અને ઘણા બધા જીવોનું કલ્યાણ કરવું છે. માટે કમાય છે આ બધું, આ બધું ધંધા. મારે કે મારે હારું કંઈક કરવું છે? હું દિવસ ને રાત કમાઉં છું કેના માટે? અને આપની આજ્ઞા છે જગતના જીવોનું કલ્યાણ થાય. આ તર્ક છે. વાત આપણને લાગે કે કેટલી નિર્દોષ છે, પણ જ્ઞાની કે છે આ ક્યાંથી મગજમાં આવી ગયું? પરમ પુરુષની આજ્ઞાના નિર્વાહ માટે અને ઘણા જીવોના હિતને માટે થઈને આજીવિકાદી સંબંધી તમે કાંઈ લખો છો અથવા પૂછો છો, તો તેમાં મૌન જેવી રીતે વર્તણૂક થાય છે. અમે શું કહીએ હવે આમાં તમને? મૌન ન રાખીએ તો કહીએ શું? તમે કંઈ પણ પ્રકારનો ઉપયોગ, સાહેબ નવી દુકાન ખોલી છે, નવી ઓફિસ ખોલી છે, અમારે મૌન રહેવા સિવાય કરવું શું? શું કરવાનું? અને પાછું તમે નવું વધારા કરો છો, એની પાછળ દલીલ આપો છો. આપણે તો કૃપાળુ દેવની બસ કેરા કરું, કૃપાળુ દેવ સાચા છે, એ બધું સંભાળશે, મારે ક્યાંય કરવું છે? ભગવાનને ક્યાંના ક્યાં નાખવા છે એને ખબર નથી. સામાન્ય વિવેક છે ને, એ જો આ સટ્ટો ચડી જાય ને, વિવેકની બુદ્ધિનો ભ્રષ્ટ થયો. તું સંસારના આરંભ સમારંભમાં જે પુરુષ એનાથી ભાગ્યા છે એમાં તું એને નાખસ કે મેં તો ઓફિસ કારખાનું શરૂ કર્યું છે, પછી બધું કૃપાળુદેવને સોંપી દીધું છે, અને ફેક્ટરીમાં કૃપાળુદેવને ચિત્રની પ્રતિષ્ઠા કરાવી છે સંત પુરુષના હાથે. આ ફેક્ટરીમાં રોજ અધ્યાત્મની ઉપાસના થવાની છે, બસ કરાવી દીધી છે, હવે એ બધું એને સોંપી દીધું છે. અને માણસને કહી દીધું ચોકીદારને કે હાંજે દીવાપતિ થવા જોયો, હરામ બરોબર પોતે કોઈ દી ગયો હોય દીવો કર્યો હોય તો. ક્યાં વાત છે, મૌન. જ્ઞાની પુરુષો ક્યારેક મૌન થઈ જાય, એ જુએ જગતના જીવોની સ્થિતિ આમાં શું કહેવા જેવું છે. આની સમજણ જ્યાં ઊંધી હોય અને શું કહેવું. પરમ પુરુષની આજ્ઞાના નિર્વાણે અર્થે મારી આજીવિકા એની આજ્ઞાનું નિર્વાણ. એની આજ્ઞા શું છે કે આજીવિકા તારી પ્રારબ્ધને આધીન છે, આજીવિકા તારા અભિમાનને આધીન છે. કૃપાળુદેવે લખ્યું છે કે પ્રાણી માત્રને આહાર અને વસ્ત્ર આદિ મળી રહે છે. તો જાડું વસ્ત્ર ને બે કોડિયા ધાન જગતની અંદર અજગર ન કરે ચાકરી. અજગર ક્યાંય નોકરી કરવા જતો નથી અને બિલાડી ગાય પાડતી નથી, પણ જિંદગીભર બિલાડી દૂધ ઉપર જીવે છે. પશુ પક્ષી બધાને કણ મળે, કીડીને કણ, પક્ષીને ચણ, હાથીને મણ, આ વ્યવસ્થા છે જગતની. તે કેવી રીતે માન્યું કે હું તું જ કરી રહ્યો છે. પરમ પુરુષની આજ્ઞાનું નિર્વાહ એના અર્થે મારે આજીવિકા કરવી જોઈએ અને ઘણા જીવોના હિતને માટે. આપણું કારખાનું હાલે છે, બિચારા 25-50 લોકોનું ઘર ચાલે છે. આરામખોર જેટલું કમાય છે એટલું વેચી દે બધાને, કે મારે આની અંદરથી લેવું નથી. અથવા તારો એક ભાગ રાખ, 500 કારીગરો હોય કારખાનામાં મજૂર, તો 500 ને એક તું મજૂર અને 500 એક ભાગ પાડ નફાના. ઓને તો પૈસો દેવો હોય તો દમડી છૂટે નહીં, છતાં બોલવાનું કે ઘણા જીવોના હિતનું આપણું બધું હાલે છે તો કેટલા નભે છે. આ ભ્રમણાઓમાં જ્ઞાની શાંત થઈ જાય છે. એ લખે છે કે ન પૂછો તો સારું, શિવાજી મહારાજ કિલ્લાઓનું બાંધકામ કરાવતા હતા અને રોજ મજૂરોને અરણ્યમાંથી ને વનમાંથી ને આદિવાસી બધા આવતા હોય, સાંજે ચુકવણું થાય ત્યારે ઉભા રહીએ, બધાને પૈસા મળતા જાય અને પોતે આનંદ એમ થાય કે ઓ આપણે કારણે આ રોટલા ભેગા થયા અને આ મળ્યું અને આ મળ્યું આ છે તે છે. એક દિવસ બરોબર સાંજના સમયે સ્વામી રામદાસ પણ એની સાથે, અને આણે બહુ પ્રશંસા કરીને રામદાસ સામે જોયું કે જાણે આ બધાને હું નિભાવું છું અને આ બધાનું હિત હું કરું છું. એમાં એક પથ્થર સ્વામી રામદાસે કીધું ઓલા મજૂરને કે આ પથ્થર તોડતો, પથ્થર તોડ્યો, પથ્થરમાંથી પાણી નીકળ્યું થોડુંક અને પાણીમાં એક ડેડકો હતો, પથ્થર પોલો હતો. અને સ્વામી રામદાસે એમ કીધું કે શિવાજી આના ભરણ પોષણની આજીવિકાની વ્યવસ્થા પણ તે જ કરી હશે. સમજી ગયો, ચતુર હતો. જીવ માત્ર પોતાનું ખાય છે, એના પુણ્યનું ખાય છે. આપણે ખવડાવનારને, મેં આને ઉછેર્યો ને, મેં આનું ધ્યાન રાખ્યું ને, આટલું ઘોર અજ્ઞાન હજી આજીવિકા બાબતમાં. એક પક્ષીને પોતાનું મળી રહે છે તો એક મનુષ્ય થઈને આવ્યો છે, એને પણ એનું જે કંઈ એનું જોગવું છે એ બધું તું એને હેલ્પ કરી વાત બધું પર છે. કોઈ તારા ઋણાનું બંધ હોય પણ એમાં તે કર્યું, આવો કર્તૃત્વ ભાવ. અને એ પણ એના માટે થઈને આજીવિકા અંગે તમે સત્પુરુષને લખો કે અમે આ કરીએ, અમારી ઈચ્છા તો એવી છે કે 5-25 નભે એટલે એ તમને પછી ફેક્ટરી કરવાની આ પાડે, પછી કે આપ મુહૂર્ત કાઢી દો એટલે ઓલો મુહૂર્ત કાઢે, પછી કે આપના હાથે જ આ બધું થાય એટલે આવે, એના પગલાં થાય. આ પગલાં અહીંયા કરાવવાના છે. સત્પુરુષના પગલાં તો અંતઃકરણમાં થાય. માર્ગ કયો છે ચાલવાનો, સંસારનો છે કે પરમાર્થનો છે? તો કે છે મૌન જેવી રીતે વર્તણૂક થાય છે તે સ્થળે બીજો કોઈ હેતુ નથી. અમે તમને કઈ જવાબ ન દઈ શકીએ. તમે આવું બધું વારંવાર કહો કે સાહેબ મોટાએ આ કર્યું, નાનાએ આ કર્યું, ઓલાએ આમ કર્યું, આનું આટલું અને આને તો ફોરેનની અંદર એને આ મળી ગયું, બધું કરો. આ મહત્વ સત્પુરુષનું હોય. આપણે ગાણા ગાયા કરીએ આપણા, પણ આપણે તો આંધળા ભીત છીએ એટલે આપણને ખબર ન પડે કે સામી વ્યક્તિને એ પસંદ છે કે નહીં, એની પ્રકૃતિની સાથે અનુકૂળ છે કે નહીં. ઘણીવાર હર્ષ અને આનંદનો ઉત્સાહનો અતિરેક એટલો બધો હોય કે સામાને આપણા વિષયમાં એની રુચિ મંદ છે એ આપણા ધ્યાનમાં આવતું નથી. અને આપણે આપણા જ ગણા ગાયા કરીએ, બહુ હોશિયાર મારા છોકરાઓ, મારો આમ પણ અમારે શું લેવા દેવા જ, પણ બંધ રહે ને હવે તું, પણ મૌન રહે. કેમ કે જ્ઞાની શું કરે, એની પાસે બીજું એકે સાધન નથી. તો કે જે તે સ્થળે બીજો કોઈ હેતુ નથી, જેથી મારા તેવા મૌનપણા માટે ચિત્તમાં અવિક્ષેપતા રાખશો. અવિક્ષેપ, તમે કોઈ વિક્ષેપ કરતા નહીં, અમે તમને ત્યારે કંઈ નહીં કહીએ. અને અત્યંત પ્રયોજન વિના અથવા મારી ઈચ્છા જાણ્યા વિના તે પ્રકાર મારા પ્રત્યે લખવાનો કે પૂછવાનો ન બને તો સારું, કાં પહેલા મને પૂછજો. આ તો પહેલા પૂછતા નથી અને પછી સંબંધને એરણે ચડાવે છે કે મારે એની યારે સંબંધ સાચા ખબર પડે મને. અરે શું કામ પણ એરણે ચડાવો, આ મને પૂછીને કર્યું હતું. એટલી બધી આ કરુણ અવસ્થા છે ક્યારેક જીવનની અંદર. અને આ મુમુક્ષુને વિવેક બહુ સમજવા જેવો છે. સૌભાગ જેવાને પણ કૃપાળુ દેવ કહે છે, પણ કહેવાની એમની શૈલી, એમની ભાષા આ તો આ પુરુષની જ છે. કે સૌભાગ જેવાને આટલું કીધું એમાં તો કેટલું કહ્યું કે તમે અત્યંત પ્રયોજન વિના જો કંઈ કરવું હોય તો એવું અત્યંત પ્રયોજન હતું હોય કે જેમાં અમને પણ પૂછવા જેવો તમને અવકાશ ન રહ્યો હોય, અથવા મારી ઈચ્છા જાણ્યા વિના તે પ્રકાર મારા પ્રત્યે લખવાનું કે પૂછવાનું ન બને તો સારું, મહેરબાની કરીને તમે અમને આમાં સંડોવો નહીં, ન બને તો સારું. અને જ્યારે તમે આ રીતે કરશો ત્યારે આ જ્ઞાની પુરુષો તો મૌન સિવાય બીજું કાંઈ એમનું. અને એ મૌન રહ્યું તો ચોટી ન પડવું, સાહેબ હવે ક્યારે આવો છો. એને મૌન રહ્યું એમ જ બતાવાઈ ગયું કે એમની આ બાબતમાં કોઈ રસ રુચિ નથી. હવે બંધ કરને વાતને તારી. અને પછી પૂછે, સાહેબ જ્ઞાની પુરુષની આસાતના 33 પ્રકારે થાય છે, એ કઈ રીતે? ભાઈ તું જેને જેમાં રસ નથી અને તું વેવાઈને જેટલો આગ્રહ કરતો એથી સવિશેષ આ જ્ઞાનીનું માથું ખાસ. શું સંસારની અંદરની કરુણતા છે. કે છે કેમ કે તમારે અને મારે એવી દશાએ વર્તવું વિશેષ જરૂરનું છે, અને તે આજીવિકાદી કારણથી તમારે વિશેષ ભયાકુળ થવું તે પણ યોગ્ય નથી. આ આજીવિકાનો ભય રાખી અને આ બધું કરો છો એ યોગ્ય નથી. વાત તો થોડી આગળ છે, વિશેષ અવસર વિચારશું. પત્ર ચાલે છે. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ.